નિષાદરાજ વ્યાકુળ થયા છે પરિવાર સહિત, અને તે વખતે લક્ષ્મણજીએ પણ કંઈક એવી વાતો કરી, પુનિકટુ વચન કછુ લખને કહે, કડવી વાણી કોઈને ન ગમે, પ્રભુને પણ ગમી નથી, ભલે ભગવાનના સેવક છે, સેવામાં છે લક્ષ્મણજી, છતાંય મર્યાદામાં ભગવાનના સેવક તરીકે પણ ભગવાનને લક્ષ્મણજીની કડવી વાણી જરાય ગમી નથી. એટલે પ્રભુએ મર્યાદા મૂકી, ક્યારે પણ ભલે સેવક હોય તો પણ કટુવાણી બોલવાનો અધિકાર નથી. ભગવાન કડવી વાણી બોલવા કોઈને છૂટ આપતા નથી. પ્રભુના સાનિધ્યમાં ગોહરાજના સાંભળતા મહામંત્રીને કહી રહ્યા છે લક્ષ્મણજી કડવી વાણી, પ્રભુએ તરત રોક્યા છે અને સુમંતજીને કહ્યું કે મહામંત્રીજી, સુમંતજી, તાત, આજે કઈ લક્ષ્મણજીની કડવી વાણી છે એ તો આપ ધીર ગંભીર અને ઠરેલ છો, મહામંત્રી છો, આપ તો જાણો છો. એ જે કઈ પુની કછું આ ઉપરાંત કંઈક લક્ષ્મણજીએ કડવી વાત કહી છે, સ્વાભાવિક છે, નાના છે, ઘરમાં બોલવાની નાના છૂટ, નાનાને છૂટ વધારે પડતી હોય, નાનું હોય ને એની છૂટ વધારે પડતી મળે. અને તે વખતે એમ લક્ષ્મણજી સૌથી નાના છે અને ભગવાન મોટા છે એટલે લક્ષ્મણજી થોડાક લાડકા પણ છે, છતાંય ગમે એટલો વાર લાડ હોય તોય કડવી વાણી તો ન જ બોલાય એમ પ્રભુએ મર્યાદા મૂકી. પુની કછું, કંઈક વધારે નહીં કહ્યું હોય પણ થોડુંક કહ્યું હશે, પણ એ થોડીક વાતને પણ લક્ષ્મણજીના કડવા વચનને પ્રભુએ કહ્યું આ કડવું કહેવાય. કડવાશની સ્થિતિમાં પણ પ્રભુએ પોતાના વિવેકમાં રહી, મર્યાદામાં રહી અને મધુરતાનો ક્યારે ત્યાગ કર્યો નથી. આખું વાતાવરણ કડવાશનું છે, પરિવારમાં, સમગ્ર અયોધ્યામાં, પ્રાણીઓમાં પણ ભગવાને પોતાનું માધુર્ય છોડ્યું નથી. ભગવાન સ્વયં મધુર સ્વરૂપ છે, મધુરાધિપતે અખિલમ મધુર, પણ તે છતાંય કડવું સામે આવ્યું. સુમંતજીને કહ્યું કે સુમંતજી, પ્રભુ પર જે બળ અનુચિત જાણી, લક્ષ્મણજીને વાર્યા છે, ભાઈ 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 આ આ ન બોલાય, ન બોલાય, આવું પ્રભુ પર જે એમને વાળી લીધા, ના બોલાય, મોઢા ઉપર હાથ મૂકી દીધો, લક્ષ્મણ આ કડવી વાણી મારી સાથે તને શોભે, પ્રભુ પર જે બળ અનુચિત, આ તો ઘણું અનુચિત કહેવાય, ઉચિત કહેવાય જ નહીં, આ સારું કહેવાય જ નહીં. જે ખોટું છે ખોટું એને ક્યારે પણ સાચું કહેવાય નહીં. અમે એટલા આવેશમાં આવી ગયા છીએ ને બૂમ બરડા પાડીને અપમાન કરી નાખીએ, હું સાચો છું એમ કહી દે આવેશમાં, પણ જૂઠ એ જૂઠ છે, ક્યારે સત્ય નથી બની. અંગ્રેજીમાં કથા છે ને, કહાની છે, રોંગ ઇઝ રોંગ, ઇટ્સ નેવર બીકમ ટ્રુ. જૂઠ એ જૂઠ છે, ક્યારે સત્ય થઈ શકતું નથી. એટલે કડવાશ એ માત્ર કડવાશ જ છે, એ કડવાશને આપણે મધુરતામાં ખપાવવા જઈએ તો પણ મન ન માને. આખા ભોજનની અંદર કોઈ મીઠાઈની અંદર શેદ કડવાશ આવી જાય તો મીઠાઈને કલંક લાગે, કે આ મીઠાશમાં, આ મીઠાઈમાં કડવાશ કેવી રીતે હોઈ શકે. હા, દાળમાં કારેલાના ટુકડા નાખી શકાય, પણ ચીરાની અંદર નાખી શકાય ખરા, મધુરતા એ મધુરતા છે ને, કડવું એ કડવું છે. અને એટલા માટે ભગવાને કહ્યું પણ અનુચિત જાની પ્રભુ બર જેવું, આ સારું નથી, આવું થાય જ નહીં, આવી મર્યાદા ચુકાય નહીં, આવો વિવેક ભંગ થાય નહીં. પ્રભુએ તરત કહી દીધી. અને ત્યાર પછી કહ્યું રઘુજી રામ. લક્ષ્મણજીની આ જે થોડી ઘણી નાની સરખી વાત હતી એને માટે પ્રભુને ખૂબ સંકોચ થયો કે પરિવારમાં કડવા સેજે હોવી જોઈએ નહીં. જે કોઈ સમસ્યા હોય એને હળવાશમાં અને મધુરતામાં જ એનો ઉકેલ લવાય. જો સેડ પણ કડવાશ પડે ને તો આખો સ્વાદ બગડી જાય, ગમે તે સમસ્યા હોય. એટલે લક્ષ્મણજીની આ વાત સાંભળીને એમને વારી લીધા, સારું નથી એમ પણ કહી દીધું. અને પછીથી સુમંતજીને તો પછી વાત કરે છે, પેલાની પોતાના સોગંદ દેવડાવ્યા, પ્રભુની જે શપથ દે સુમંતજી મારા સોગંદ, હું મારા સોગંદ ખાઈને કહું છું, આ વાતને અયોધ્યાની અંદર લઈને જશો. મારા પિતાજીના કાને તો જવી જ ન જોઈએ. નહીતર એક પિતાના સંતાનો હોય અને પિતાની આગળ એ સંતાનો માટે જુદી જુદી વાત થતી હોય, આ બહુ સારો છે, આ નકામો છે, આમાં આ ખોટો ગુણ છે, આમાં આ છે, તો એ માતા પિતાના મનની અંદર એ સંસ્કાર પડી જાય અને એનું વર્તન પછીથી પોતાના સંતાનો ઉપર થાય તો ત્યાં આગળ એ ભડકો આગળ વધારે થાય, તિરાડ મોટી થઈ જાય. એટલે ભગવાને અનુચિત કહીને આ વાતને અયોધ્યાની અંદર પ્રવેશવા દેશો નહીં, મારા પિતાજી પાસે તો ક્યારેય જવી ન જોઈએ. લક્ષ્મણજીનો સંદેશો ભૂલે ચૂકે પણ, લક્ષ્મણજીની આ કડવી વાત ભૂલે ચૂકે પણ અયોધ્યામાં પેસવા દેશો નહીં, એને બહાર મૂકીને અંદર, અરે અહીંથી જ ના લઈ જશો ને, એને અહીંયા અહીંયા જ મૂકીને જાઓ. લખન સંદેશ કહીએ જની જાય, મારા સોગંદ છે, લક્ષ્મણજીની વાતનો એક પણ શબ્દ લઈ ના જશો અહીં અહીંયા મૂકીને જજો, કેને કે ભાઈ તમારી વાત અહીં અહીંયા દબાવી દો, આગળ ના લઈ જશો. કેમ કે કડવાશ વધારે ન પ્રસરે, જે જ્યાં છે ત્યાંની ત્યાં જ એ સમય જવી જોઈએ, આગળ વધવી ન જોઈએ. બીજા શબ્દોમાં કહી કે ઘરની ચાર દીવાલોની વાત બહાર ન જોઈએ. એમાં જ પરિવારની કુળની ખાનદાનની શોભા છે. અને પ્રભુ પોતાના ક્ષત્રિય કુળના રાજવી પરિવારની ખાનદાનીને સમજે છે અને એટલા માટે પ્રભુ પર જેવું રોક્યા લક્ષ્મણજીને, ભાઈ ભાઈ આ ભાઈ આ ન બોલાય, આ સારું નથી, આ સારું ન કહેવાય. આમ કહીને વાળી ચૂપ કરીને બોલવા દીધા નથી, નહીતર બીજો હોય તો છ ન બોલે, જે વાસ્તવિકતા પહોંચશે ને. ભલે મારા વતીનું લક્ષ્મણજી બોલે અને સંદેશો છે પહોંચે કઈ કઈ જી સુધી વાંધો શું. ઘણા માણસો એવા હોય પોતે બહુ શાંત દેખાય, આગળ આવીને ઉભા રહે, આશ્વાસન પણ આપે, બીજાને કહી દીધું હોય તારે આ સંદેશો પહોંચાડી દે. પણ ભગવાન રાજા થવાના છે છતાંય પોલિટિક્સ નથી ખેલ્યું. ઘર ઘરની અંદર પોલિટિક્સ ખેલાતું હોય, પરસ્પર સ્વજનોની અંદર, પણ સ્વજનોની અંદર એવી રાજરમત ન રમાય. એટલા માટે પ્રભુએ અહીંયા જ એને રોકી દીધી કે આથી વધારે આગળ ના. આટલી વાત પ્રભુએ કરી દીધી. પછી ફરીથી સુમંતજી બોલવા માંડ્યું. એ સુમંતજીએ કહ્યું કે કહ સુમંત્ર કોની ભૂ પસંદ, પ્રભુ આ બધી તો વાત કરી, મને સૂચનાઓ આપી હતી ત્યાં સુધી વાત કરી, કે રથમાં બેસાડીને લઈ જજો, પગે ચાલવા ના દેશો, એકલા ના મોકલશો, સાથે તમે જજો, સાથે જાઓ છો પણ એમ નહીં મૂકીને પાછા નહીં, ચાર દિવસમાં ફેરવીને પાછા લઈને આવજો, એ વાત તો કહી દીધી. પણ હજુ મહારાજ દશરથજીનો સંદેશો આપવાનો બાકી હતો. એમણે જે કહ્યું હતું છેલ્લે સુમંતજીને જતી વખતે, કહ સુમંત્ર ફરી પાછું રાજાનો મહારાજનો દશરથજીનો આપ સંદેશો તો સાંભળો. સંબંધોને સાચવવાના છે. પહેલી વાત રામજીની નથી કરી, પોતાના પુત્રોની નથી કરી, પણ જેને પારકે ઘેરથી લાવીને પોતાની કુલવધુ બનાવી છે, પોતાના ઘરની લક્ષ્મી બનાવી છે, અન્નપૂર્ણા બનાવી છે જેને, એનું શું? કદાચ જનકજી આવીને કહે મારા દશરથજી આપણે વિવાહ ખરા, એની ના નહી, સંબંધ સાચો, પણ તમે વરદાન તો કઈ કઈ ને એકલા તમારા પુત્ર ને તમારા પુત્ર ને જવા માટે વનવાસ આપ્યો હતો, એમાં મારી દીકરીનો કયો અપરાધ? એવો કઈક મીઠો ઠપકો જયારે આવશે તો મારે શું જવાબ આપવો? જે કઈ મુશ્કેલી હતી તમારા ઘરની સમસ્યા હતી, મારી દીકરીનો કયો વાંક હતો કે એને 14 વર્ષ વનમાં ધકેલી દીધી? પાછા બોલતા એ ખોટું ના લગાડશો, પણ વાસ્તવિકતાને સમજજો, આ વ્યવહારની વાત ભાઈ. પણ પ્રભુએ સુમંતજીએ અહીંયા ગાડી આ વાત કરી, અને એ વિચાર મહારાજ દશરથજીનો છે. દશરથજી અયોધ્યાના રાજમહેલમાં છે, અને રાજમહેલનો એ અયોધ્યાનો સંદેશો પ્રભુ અગાડી કહેતા કે છે, સહી ન સકાઈ સિય વિપિન કલે. પહેલી વાત પુત્રવધુની કરી છે. મહારાજ દશરથજીએ જે વેદનાપૂર્વક કહ્યું છે, મારી પુત્રવધુ મારી સિંહ, વનના દુઃખો વનના કષ્ટોને સહન નહીં જ કરી શકે, હું જાણું છું. એ રાજકુમારી છે, રાજકુલમાં જન્મીને ઉછરેલી છે, આપણે ત્યાં આવી છે, આપણે લાવ્યા છીએ, એને વનમાં મોકલવા માટે નથી લાવ્યા. આવતાની સાથે જ કહીએ, તારામ તો અક્કલ નથી, તને કશું આવડતું નથી, આવ ભોટ છું, તને કશું શીખવાડ્યું નથી, કેટલા અરે ભાઈ આવી છે, અજાણી છે, ધીરે ધીરે એને સમજાવો, તૈયાર કરો, ઘરના વાતાવરણની અંદર ભેળવો, પણ સીધા જ ભૂસકા મારીને સીધી આગળ ચાપે, એને ફળગાવા જ માંડે. ખૂબ શાંતિથી સરસ રીતે એને કેળવવી પોતાના ઘરના વાતાવરણમાં. હવે તમે ઘરના આંગણે તો એમને તો પહોંચ્યા છે, આરતી ઉતારીને ઘરમાં લાવ્યા છે, અને ઘરમાં લાવ્યા પછી કઈક આવા મેળણ છછિયા કરવા માટે નથી ઘરમાં લાવ્યા. ખૂબ તિલક કરી મોઢામાં ગોળ મૂકી પેલું કોળિયું પાછું ભગાવે છે ને ઉપર છાપ, આ તો કોઈ એક વાર જોયેલું છે, અને પછી ઘરમાં પગ. તો આમ સીતાજીને માટે કહ્યું સુમંતજીએ, સંદેશો આપ્યો આપના પિતાજીએ, આ સંદેશો મોકલ્યો છે, સહી ન સકાહી સિય વિપિન કલેશ, મારી પુત્રવધુ એ વનની અંદરના દુઃખો, એ વિકટ પરિસ્થિતિ અને ભયાવહતા એ જરાય સહેજ પણ સહન નહીં કરી શકે, એની મને ખબર છે, હું જાણું છું. હવે લગ્ન કરીને આવે તો જાજો સમય થયો નથી, છતાંય બધું સમજી ચુક્યા છે. આપણે બીજી રીતે પોઝિટિવ ને નેગેટિવ રીતે સમજતા આવીએ છીએ. કોઈ પણ વ્યક્તિની અંદર ક્ષતિ હોય ન હોય એમ નહીં, દરેકનામાં ઉણપ કંઈક ને કંઈક હોય. અનાજ ઘઉંની સિઝન છે, લાઈન ભરતા હશો ને, ઉપણવાના ને કાંકરા વીણવાના લઈને આવ્યો છે, છતાં ઉણપ તો છે, છતાંય મોઈને પાછા ભરી લઈએ એમ. ઘરની પુત્રવધુને જે કઈ કાંકરા હોય, ઉપણી ચારી ઘીણા કાઢી અને ફરી એને મોઈને સારી રીતે ઘરમાં રાખજો.